મફતનો મળી ગયો. હા, લોટરી લાગી ગઈ મનુષ્ય દેહની. અને ઘણાને આપણે કેવું પડ્યો, એની યારે આપણો સંપર્ક થાય ને પછી હરાને લોટરી લાગી, બાકી કઈ વાતનો માલ નથી. કોઈ એમ કે આટલું, અરે બધી વાત સાચી ભાઈ, આની લોટરી છે, બાકી આનામાં કાંઈ ઝવેરાત નમડે, કાંઈ હીર નથી. કોઈ આને તો અમારે દેશી ભાષામાં એમ કે આને તો કોઈ મરચા ખાંડવા ન રાખે. અહીંયા બેઠો છે તો ભલે ને બેઠો, આ તો જરા ઠીક છે કે કંઈક લોટરી લાગી ગઈ છે એટલે અમુક જગ્યાએ સગવડતા થઈ ગઈ છે ને બે પાંદડે થઈ ગયો છે, બાકી આને જો અહીંયાથી કાઢે ને તો કે મરચા ખાંડવા ન રાખે. આમ ભગવાન કહે કે તને કદાચ કાકતાલી અન્યાયથી, જો ખરેખર પુરુષાર્થી હોય તો એ પુરુષાર્થની જાગૃતિ સાથે અત્યારે એમાં આગળ વધવા માટે પ્રયત્ન કરે. ગુણ સમૃદ્ધિથી મેળવું હોય તો ગુણ તો આત્માના સાથે હોય ને, પણ આ લાગતું નથી. એટલે ભગવાને કીધું કે આ કાકતાલી અન્યાયથી મેળવું છે એવું છે, કાગનું બેસવું ને, કારણ કે મફતમાં મળી ગયો. ક્યાંય અમારે એક સત્સંગની અંદર મમુક્ષુ આવતા, એને સરસ મજાનું કોઈ જુદા જુદા આ જાત જાતની કેવી કલ્પના કરતા હોય લોકો, એ કે ઓલા સાતમ આઠમ દેશમાં મેળા બહુ ભરાય અને ઓલા ફજત ફારકા હોય, ચાર ખાનાના ને છ ખાનાના, બરાબર છે. એ ફજત ફારકામાં બધાને આઠાના રૂપિયો લઈને બેહાડતા હોય અને બધા છોકરાઓ ને આ બધા ફરવા જાય, ગામડાના આવે ને ફજત ફારકામાં ફરીને આવે. એ કે ફજત ફારકામાં બેહાડે ત્યારે અમે કોઈ દી પૈસા દઈને ન બે, અમે અહીંયા ઉભા રહી ફજતવાળા આગળ. હવે થાય શું કે એને ઓલા ખાના હરખા કરવા પડે બેલેન્સ, નહીં તો હાલે ને મરી ગયે બિચારો. એટલે આ ખાનું હોય કે બહુ વજનદાર હોય તો કેમ કે ઉપલા ખાનામાં એક છોકરાને બેહાડવો પડશે, એટલે ખાનું નીચે લઈ અને ઓલો કે હાલ તો કે મારે જ દેવું, મારે જ દેવું, તો એ ઓલાને પરાણે બેહાડે. એ શું કામ બેહાડે? આના ઉપર પ્રેમ છે એટલા માટે નહીં, પણ એને ફજત ફારકો એક સારું થઈને અટકતો હોય અને બીજા એમ કે ભાઈ જલ્દી હલાવ ને, હવે જલ્દી હલાવ ને, તો કે ભાઈ હવે હલકા ભારે છે, હલકા ભારે, તો હલકા ભારે છે તો કઈ પૈસા દીધા છે ને ઉઠાડાય નહીં. એને તો કહેવાય ને કે તું નીચે ઉતરી જા, તો હવે એક જ ઉપાય રહ્યો કે કોકને બેહાડો. હવે એ ઓલા બધા જાણતા હોય ગામડાના છોકરા પાવરફુલ, કે હમણાં કહેશે કે બેહી જાય મફતીએ બેહી જાય એ બે. એટલે કે આવું ક્યાંક હલકા ભારે થાય અને ક્યાંક ઇમ્બેલેન્સ થશે તો ભગવાન મોક્ષની અંદર કાંઈક એવું થશે કે ખાનું હલકું ભારે નરકનું બની ગયું, તેથી અમારા જેવાને અમે બેહી જશું, અમારો વારો લાગશે કે. એટલે અમે કે અહીંયા અમે એટલે અહીંયા ઉપાસરે રોજ આવી શકીએ કે કોક દી વારો લાગશે ને તો મારો વાલો જોશે કે રોજ આવે છે એટલે છોકરા તું બેહી જા, કેમ કે એમાં પરિચિત હોય ને પેલા બેહાર દી બિચારો. આવું છે સંસારમાં. ભગવાન કે છે કાક તાલીય ન્યાયથી તે જો મનુષ્ય પણ પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરી અને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. ભાઈ માની લીધો કે બહુ પુણ્યથી નથી આવ્યો તું, હાલ માની લીધું, પણ જો કાકતાલીય ન્યાયથી આવ્યો હો તોય કે છે ભાઈ આવો અવસર નહીં મળે, આવો અવસર નહીં મળે. માટે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ, કારણ આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે આ જગતમાં વર્તે છે એવો મનુષ્ય પ્રાણી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ અધિકારી છે. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કહ્યો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે, કારણ કે મોક્ષ નાશ રહિત અવિનાશી છે. કૃપાળુ દેવ તો ગજબની વાત. વિદ્વાનોએ કહ્યું મનુષ્ય જન્મની અંદર આ જ મનુષ્ય જન્મનું ફળ શું, તો કે આ ચારે પુરુષાર્થ કરવા તે એમ વિદ્વાનોએ કીધો. અને તત્વોના જાણકાર જ્ઞાની પુરુષોએ શું કીધું? એણે કહ્યું કે ઓલા ત્રણ પુરુષાર્થ છે એ તો નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે. એ તો કહે છે, આપણે તો વાત કરી કે આ ચારે પુરુષાર્થ કરવા, એમાં બે કરવા, એમાં બે પુરુષાર્થ આગળ પાછળની મર્યાદા એની કાંઠા રાખીને કરવા. વિદ્વાનોએ કીધું કે આ ચારે પુરુષાર્થ કરો, જોજો ચારેનું બેલેન્સ રાખો, એવી રીતે કરવાનું. પણ આ તત્વજ્ઞાનીઓએ કીધું કે ત્રણ પુરુષાર્થ નાશવંત છે. ધર્મ અર્થ અને કામનો પુરુષાર્થ ગમે તેટલો કરવામાં આવે તો પણ એ નાશવંત છે. ત્યાં ધર્મની જે કંઈ અર્થ છે એ અપેક્ષિત અર્થ કે એ પ્રકારના ધર્મની મિથ્યા વાસનાઓથી પણ આ જીવને ઘણું બંધન થયું છે. તો એવી પ્રકારનો ગતાનુગતિક ધર્મ, કુળ પરંપરાનો ધર્મ, એ બધા ધર્મ પુરુષાર્થમાં આવે. આત્માનો મોક્ષના પુરુષાર્થની અંદર જે આત્મધર્મ છે એ ધર્મ પુરુષાર્થથી બહાર આવે, કારણ કે એ કોઈ વિધિ વિધાનથી મર્યાદિત હોતો નથી, એ કોઈ ક્રિયાકાંડથી મર્યાદિત હોતો નથી, એ કોઈ શાસ્ત્ર વિશેષના પુસ્તકોથી મર્યાદિત હોતો નથી. આત્માનો ધર્મ તો આત્મામાં છે, એટલે જે ધર્મ આપણે સમજીએ છીએ એ ધર્મને પાછો આપણે એની સંદર્ભની અંદર સ્યાદવાદથી વસ્તુના સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરવાનો કે જે ધર્મ લોકધર્મ, ચિનાચાલુ ધર્મ, પરંપરાએ ધર્મ, ગતાનુગતિક ધર્મ, એ ધર્મ આખરે તો વિનાશ છે. કેમ કે એ ધર્મ ક્યાં સુધી આચરવાનો છે? આપણે છીએ ત્યાં સુધી, આપણે મનુષ્ય દેહમાં છીએ ત્યાં સુધી. હું વૈષ્ણવ ધર્મ પાડું છું તો મારો વૈષ્ણવપણું ક્યાં સુધી? હું છું ત્યાં સુધી. હું જૈન ધર્મ પાડું છું, મારું જૈનપણું ક્યાં સુધી? હું સ્વામિનારાયણ ધર્મ પાડું છું, હું વેદાંતી છું, તો હું વેદાંતી છું એટલે અનાદિથી વેદાંતી છું? નહીં, આ નાશપણું એમ સમજવાનું છે. આ ધર્મના જે લેવલ અને જીવ જન્મજાત જે કંઈ આ ધર્મ પોતે મેળવે છે એ ધર્મની વાત કરે છે. એ તો નાશ સહિત છે અને સંસાર રોગથી દૂષિત છે. એનાથી સંસાર ટળે અને ન પણ ટળે, યા તો ભજના છે. કુળ પરંપરાએ ઉત્કૃષ્ટ ધર્મ મળ્યો હોય તો પણ એ ધર્મ બંધનનું કારણ થાય જો જાગૃતિપૂર્વક તે ધર્મને સેવવામાં આવે નહીં તો. હું એમ કહું કે જૈન ધર્મ એ તો ઉત્કૃષ્ટ છે અને હું તો જૈન ધર્મમાં જૈનમાં છું, મારા મા બાપ જૈન છે અને આપણને તો મળી ગયું એટલે આપણો મોક્ષ થાય એવું કરું? નહીં, ન થાય. કારણ કે એ ધર્મ કયા પ્રકારનો છે? આ પ્રકારનો વિનાશ સહિતનો છે. એ તો જન્મથી મળ્યો છે, જન્મથી મળ્યો છે, એ મેળવો નથી. ધર્મ મળવો અને ધર્મ મેળવવો આ બેનો તફાવત ધ્યાનમાં રાખવાનો. મળે છે એ તો જન્મની જેમ, જેમ જન્મ મફતમાં મળી ગયો કાકતાલીય ન્યાયથી, એમ ધર્મ ન મળે? દરેકે દરેક પ્રાણીને પોતાનો ધર્મ જન્મજાત હોય છે, પહેલાં એ સમજી લે. કોઈ જગતમાં કોઈ પ્રાણી ધર્મ વિનાનું નથી, મનુષ્યની વાત કરું છું. આપણે ચોરી કરતો હોય ને એ શું કરે? પહેલાં માતાજીને દર્શન કરીને પછી ધાડ પાડવા જાય, પછી ધાડ પાડવા જાય. ધર્મ એ કે અમારા ધર્મમાં કીધું છે. ઉજ્જૈનની અંદર ઓલા ભૈરવના દર્શને જવું એટલે ખિસ્સામાં દારૂની બાટલી કાઢી અને રકાબીમાં નાખી ઓલા ભૈરવને પહેલા દારૂ પાયો અને પછી પ્રસાદી રૂપે પોતે પી ગયો. હવે આ ધર્મ બોલો, દારૂ પીવાનો ધર્મ, હિંસાનો ધર્મ, અનાચારનો ધર્મ, કેટલાય શિયળ ભંગ ધર્મની રીતે કરે છે. તો ધર્મનું સમજવું પડશે સ્વરૂપ. જન્મથી મળેલો એટલે ધર્મ નહીં, મેળવેલો શું છે તે? તારો મેળવેલો ધર્મ કયો છે? હું આત્મા છું ને મારે કલ્યાણનો માર્ગ શોધવો છે અને જે ધર્મ મળ્યો અને જેને જેને આવો મફતનો મળ્યો છે ને કાકતાલીય ન્યાયથી, એનો કાંઈ હક્કરવાર થયો નથી હો, કારણ કે એને તો મળી ગયો જ મફતમાં, એને ક્યાં કાંઈ વિચારણા કરી છે? જે ધર્મને મેળવવા પાછળ વિચાર થયો નથી, જે તત્વને પામવા પાછળ દ્રષ્ટિ ખુલી નથી, એ તત્વ મહામૂલું તત્વ પણ કદાચ વારસામાં મળી જાય, સો વોટ, ઇટ વિલ નોટ ગીવ આ રિઝલ્ટ એઝ એક્સપેક્ટેડ. નહીં મળે. દરેકને પોતાનો ધર્મ પોતાની રીતે. આપણા બાળકને પણ આપણો ધર્મ એની સમજણથી એનો ધર્મ થવો જોઈએ. મારો છે એટલે નહીં, થોપવાનો નહીં. એને પણ તું આ ધર્મ મેળવવા પ્રભુનો, આ તારા કલ્યાણનો ધર્મ છે. અને એ મેળવે કે ના મારે આ કરવું છે, ઘણો ફરક પડી જશે, ઘણો ફરક પડશે. એટલે અહીંયા કહ્યું છે કે એ પ્રથમના ત્રણ પુરુષાર્થ, ધર્મ અર્થ અને કામ, એ પુરુષાર્થમાં મૂક્યું છે. એ ધર્મને એ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે, કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. મોક્ષ કેવો છે? નાશરહિત અને અવિનાશી છે. અહીંયા કૃપાળુદેવે આ ચાર પુરુષાર્થમાં કેવી સુંદર ઉત્કૃષ્ટ દ્રષ્ટિ આપણને આપી છે એ વાત એમને 703 આંકની અંદર જરા એનું મહત્વ સાથે મૂકી છે આપણી પાસે. અને મેં એને લખ્યું છે જૈન અને બીજા બધા માર્ગમાં પણ ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ મહાત્મ્ય કહ્યું છે. જૈન અને બીજા માર્ગમાં બધે મનુષ્ય દેહનું મહાત્મ્ય, જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ મહાત્મ્ય કહ્યું છે. એટલે મોક્ષ સાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે તે સત્ય છે. પણ જો તેથી મોક્ષ સાધન કર્યું તો જ તેનું એ મહાત્મ્ય છે, જો એથી મોક્ષ સાધન કર્યું તો જ એનું મહાત્મ્ય છે. નહીં તો પશુના દેહ જેટલી એ વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. પશુના દેહ જેટલી એ વાસ્તવિક દ્રષ્ટિથી જો ઉપયોગિતા, યુટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો કે છે વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત પશુના દેહ જેટલી પણ નથી. જે માનવ દેહનું અમૂલ્યપણું છે, રત્ન ચિંતામણી તુલ્ય કહ્યો છે, એ દેહ જો મોક્ષ સાધન કરવામાં ન આવે, આ જ્ઞાની ચોથું સાધન કહે છે, આ ત્રણ પુરુષાર્થ નહીં મોક્ષ પુરુષાર્થ તરફ આપણી દ્રઢતા કરાવે છે કે આ જો મોક્ષ પુરુષાર્થ, મોક્ષનું સાધન કરવામાં જો આ મનુષ્ય દેહનો ઉપયોગ ન થયો તો એની વાસ્તવિક દ્રષ્ટિથી એની કિંમત, હવે તો પછી મૂલ્યાંકન ઉપર જાઓ કે એના કેટલા ભાવ છે અને કેટલી એની કિંમત છે. તો માણસ કરતા નાનામાં નાનું પશુ કે પ્રાણી વધારે કિંમતી છે એના દેહની દ્રષ્ટિએ. આ મરે તો શું થાય? આ મરે તો ક્યાંય કામ આવે? આને હળગાવે તો એની રાખથી વાસણ પણ કોઈ ઘસે એ ન આવે. અને પશુની અંદર એના ચામડા છે, એના અનેક પ્રકારના અવયવો છે, એના અનેક પ્રકારના શરીરના ભાગ છે, અનેક પ્રકારનો છે. સંસારના કેટલાય પદાર્થો છે આપણે જોઈએ છીએ કે એ બધા એના ઉપયોગની અંદર છે. તો પશુના દેહની કિંમત વધારે કે માણસના દેહની કિંમત વધારે? આ વાસ્તવિક દ્રષ્ટિથી. એટલે હવે તું અર્થ પુરુષાર્થની વાત કરતો તો દરેકને પ્રાણીને પોતાની કિંમત છે. એક ગધેડાના બજારમાં ગધેડો ઊભો હોય ને તો એનો ભાવ હોય કે આ ભાવ છે, બોલો કે આલો લેવો છે. આપણે વઉઠાની અંદર ધોળકાની પાસે મેળો ભરાય છે ગધેડાનો, અને એમાં આવે અને આ વખતે આવ્યું તો 5000 ભાવ બોલાતા હતા એક ગધેડાનો. અને આપણા મૂર્તિયાને ઊભો રાખ્યો ને કોઈ 500 લેવા તૈયાર હતો ભાઈ. આને રાખ, એને ખિસ્સા ખર્ચીને મહિને 50 દેતો ઘણું, તો ઓલો કે મારી દુકાનના ઉમરે મારે એનું કામ નથી. આવો તો મૂર્ખનો જામ છે કે ઉલટાનું મારું હશે બધું બગાડ, એના કરતા હું ગધેડો ન રાખું. કિંમત તો જુઓ આપણી. મોક્ષ સાધન કરો તો આનું મૂલ્ય થાય એમ નથી. તમામ દેહધારી છે એમાં સર્વથી અધિક શ્રેષ્ઠ રત્ન ચિંતામણી જેવો મોક્ષ સાધન પુરુષાર્થ મોક્ષનો કરે તો. પણ મોક્ષનો પુરુષાર્થ ન કરતો હોય અને જો બીજે રવાડે ચડી ગયો તો એની કિંમત વાસ્તવિક દ્રષ્ટિએ એના કરતા પશુનો સંહાર. અમેરિકાની અંદર દીકરા કરતા કૂતરાની કિંમત ગણી, જો અમે જોયું. વાત કરતા કરતા બહુ સરસ અમને રમણભાઈ એક રહસ્ય કીધું કે ઘણા એમ કે હે પ્રભુ, તને મને માણાનો દયનો દેવો હોય તો કાંઈ નહીં, આવતા ભાવમાં મનુષ્ય ન થાવ તો કાંઈ નહીં, કૂતરો કરજે પણ અમેરિકામાં કરજે. કેટલી સાર સંભાળ, એનો શબ્દ પેટ, કેટલા વાલા આમ ખોડામાં લઈ લઈને ફરે, ભેગો હુવે, ભેગો રમાડે, ભેગો જમાડે હારો, એટલે છોકરાને વાલ નથી કરતા, ભેગો લઈ જાય પાછો એને ફરવા નીકળે, એની વ્યવસ્થા, એનો ખર્ચ, એનું આયોજન, એને ચેકઅપ કરાવવા નીકળે, પાછું એને કઈ વાયરસ ન લાગી જાય, એવું એનો બર્થડે સેલિબ્રેટ કરે, બોલ એના નામનું એને વિલ કરે, એને વારસો આપી. બોલો, કે છે હવે આ જ્ઞાની કે છે એ વાત આપણને ગળે બેસે, કે મનુષ્ય કરતા પશુના દેહની કિંમત વાસ્તવિક દ્રષ્ટિથી જોવા જઈએ તો ઊંચી છે. જો એણે મોક્ષ સાધન છેલ્લો પુરુષાર્થ મોક્ષનો ન કર્યો તો મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દ્રષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષ સાધન કરવું અથવા તે સાધનનો નિશ્ચય કરવો એ વિચાર મુખ્યપણે અલૌકિક દ્રષ્ટિનો છે. બે દ્રષ્ટિ કૃપાળુ દેવે આપી. આપણે વારસદાર હોવો જોઈએ આપણી સંપત્તિનો, એટલે લગ્ન તો કરવા જ જોઈએ, નિતરા વંશ વેલો કેમ રહીએ. આને વંશ વેલાની એટલી બધી ચિંતા હોય છે, પણ વેલો કેદીનો હોકાઈ જશે, કે વેલો રે, કેટલાનો બધા વેલા જોવા જાય કે ભેગા ન થાય, ક્યાં ઉધી રહીએ. એ કાળથી મર્યાદિત છે ને, અનંત તો નથી, કાંઈ ખબર ન પડે. આપણે કયા મનુષ્યના તો એ તો ઠીક છે, પાંચ પેઢીએ કોકે કદાચ બાપુ હડફેટમાં આવી ગયો તો આપણે લખીએ કે આ ફલાણા ભાઈના અમે વંશ વેલા, પણ એ કેનો ક્યાંક તો હશે ને. અને એમ કરતા કરતા આપણે કેના, આની આ પરંપરાએ જો જોવા જઈએ તો આપણે આ કેના સંતાનની પરંપરામાં છીએ કંઈ ખબર પડતી નથી. એટલે ઓલો એમ કે ડાર્વિન કે આ બધા તો વાંદરામાંથી ઉતરી આવ્યા છે. એટલે જો હજારો લાખો વર્ષનો ઇતિહાસ જોવા જાઓ તો એમ લાગે છે કે આ વાનરના અંશમાં હોય એવું ડાર્વિન થિયરી કહે છે. પણ અમને તો કંઈ જ્ઞાનીઓ કહે છે કે અમને તો ઉલટું લાગે છે કે આના પૂર્વજો વાંદરા નથી, પણ આ વાંદરાનો પૂર્વજ હોય એવું લાગે છે. આ વાંદરાનો પૂર્વજ હોય એવું લાગે કે આની 50મી 100મી 1000મી પેઢીએ પણ વાંદરા પેદા થાય એવું દેખાય છે અત્યારે લક્ષણ બધા. જ્ઞાની કહે છે કે લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ, વંશની વૃદ્ધિ કરવી એ લૌકિક દ્રષ્ટિએ છે. એટલા માટે સમાજની વ્યવસ્થા, લગ્નની વ્યવસ્થા, સંતાનોની ઉત્પત્તિ, આ બધી જ વસ્તુ સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ એમાં લૌકિક દ્રષ્ટિ કીધી કે એ જે કાંઈ વિચાર છે એને એની મર્યાદા છે, એ ત્યાં સુધી જ એનું મહત્વ હોય, પછી એને આગળ ખેંચાય નહીં. પછી કોઈ એમ કે મારે દીક્ષા લેવી છે, સંન્યાસ લેવો છે, અથવા આ જીવન મારે બ્રહ્મચર્ય વ્રત પાડવું છે, તો પછી આ ફિલોસોફી ન લગાડાય, કેમ કે ઓલી અલૌકિકની વાત છે કે ના ના, પછી આપણા વંશનું શું. અને મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર અન્યત્ર, જ્યાં મનુષ્યનું મહાત્મ્ય ગાયું છે એવા ધર્મમાં પણ મનુષ્યનો વિચાર વંશની વૃદ્ધિની દ્રષ્ટિએ મહાત્મ્ય ગાયું છે. અહીંયા વિચાર કયો છે કે લૌકિક દ્રષ્ટિથી નહીં, એ વાત જે કહ્યો છે એ સત્ય છે, એ ચિંતામણી જેવો છે, પણ મોક્ષ સાધન સાધે તો, આવું મનુષ્યપણું પણ એને મળે તો મોક્ષ સાધન સાધે તો, તેથી જો મોક્ષ સાધન કર્યું તો જ તેનું મહાત્મ્ય છે. અને જો એ વિચાર કરવો એ લૌકિક દ્રષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષ સાધન કરવું અથવા એ સાધનનો નિશ્ચય કરવો એ વિચાર મુખ્યપણે અલૌકિક છે. આ અલૌકિક વિચારને લઈને આપણે મોક્ષની અંદરનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને ફોરવવા માટે જ્ઞાનીઓની આજ્ઞા છે. પત્રાંક 40ની અંદર પરમ કૃપાળુ દેવે આ વાતને વધુ અધિક રીતે આપણી પાસે મૂકી છે. એમણે કહ્યું, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આપણે કીધું ને, ગુણ સહિત મનુષ્યપણું પામવું એ આ સંસારમાં દુષ્પ્રાપ્ય એટલે કે દુર્લભ છે. પત્રાંક 102. હવે કયા ગુણો મનુષ્યપણું પામીએ, કયા ગુણો કે જેથી જે કહ્યું કે તત્વદ્રષ્ટિથી આ મોક્ષ સાધન થાય એ જ પુરુષાર્થ શ્રેષ્ઠ છે, કેમ કે એ અવિનાશીનો પુરુષાર્થ છે. તો એ કયા ગુણો જોઈએ? પરમ કૃપાળુ દેવે કહ્યું કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય
તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, ઈ શુડ બી વેરી મચ બ્રોડ માઇન્ડેડ. અને એનું બુદ્ધિનું પરમશ્રુતપણું જેને કહીએ, બહુલતા, વિશાળ જ્ઞાનની ક્ષિતિજો અપાર છે, અસીમ છે, લિમિટલેસ છે આ જ્ઞાન. આપણે ક્યાંય એને મર્યાદિત કરવા પ્રયત્ન ન કરવો. આપણને ખબર નથી, વેદનો એક મંત્ર એટલા માટે આ બહુ સરસ કહે છે કે હે પ્રભુ, અમને સર્વ દિશાઓથી સુવિચારો પ્રાપ્ત થાઓ, દસે દિશાઓમાંથી સદવિચારો અમને પ્રાપ્ત થાઓ. ગાયત્રીનો મંત્ર પણ એ કહે છે, ભૂર્ભુર્વસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યો ન પ્રચોદયાત. આ સૂર્યના કિરણો જેમ જગતની અંદર સર્વ દિશાઓની અંદર પ્રકાશિત કરો, અંધકારને દૂર કરો, એમ આનો ભદ્રા કૃતવર્ણ સંતુ વિશ્વસ્ત, જગતના સર્વ ખૂણાઓમાંથી, દસે દિશાઓમાંથી, લોકમાંથી અમને આ સત્પુરુષોનું યોગબળ, સદવિચારો તો ક્યાંથી મળે, સદવિચારો પ્રાપ્ત થાવ એટલે સત્પુરુષોનું બળ અમને પ્રાપ્ત થાવ. આવી વિશાળ બુદ્ધિ, જ્યાં જ્યાં આત્મત્વ છે ત્યાં ત્યાં સત છે, અને આવું સત જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં મને માન્ય છે. આને ન હોય ને આને ન હોય ને એવો નિર્ણય આપણે ન લેવો, માન્ય છે આપણને. કારણ કે તત્વતઃ આ પ્રત્યેક વ્યક્તિ આ પ્રકારની એની પ્રોબેબિલિટી છે, એની પોટેન્શિયાલિટી છે, કેમાં કેટલી ઉર્ધ્વસ્ત થઈ હશે આપણને શું ખબર પડે. જેટલું આપણને પ્રતીતિ થાય એટલું શ્રદ્ધાપૂર્વક આપણે સ્વીકાર કરીએ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા. કૃપાળુદેવે લખ્યું કે જ્યાં સુધી એ સતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું. સત્પુરુષનો જોગ ન થાય તો શું કરવું? તો મત મતાંતરમાં મધ્ય, આગ્રહી નહીં બનવું. સત્પુરુષનો જોગ ન થાય ત્યાં સુધી તારે મત મતાંતરને સમભાવે જોવા, જાણવા, વિચારવા, એના ઉપર ફરીથી વિચાર કરવો, અને સત્યની ઉપલબ્ધિ થાય તો ગ્રહણ કરવી, અને ન થાય તો ડિપોઝિટ રાખ, આજ ને તો કાલ સમજાશે, કાલે એવો યોગ થશે. માટે મધ્યસ્થતા એ બીજો ગુણ કીધો, કે આ વિશાળ બુદ્ધિમાં અમારી બુદ્ધિની વિશાળતા ન થઈ અને અમને ક્યાંક ક્યાંક મત મતાંતરનો આપણે એની એવી સ્થિતિમાં મુકાઈ ગયા, ઇન ધેટ સિચ્યુએશન શું કરવું? તો મધ્યસ્થતા રાખવી. બહુ મોટો ગુણ છે મધ્યસ્થતાનો. કૃપાળદેવે આત્માર્થી જીવમાં કહ્યું છે, કષાયની ઉપશાંતતા, અને એમાં મતાર્થીના દુર્ભાગ્યમાં આ શબ્દ મૂક્યો છે, નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ. પુણ્યના ગુણમાં નહીં પણ આ દુર્ભાગ્યમાં કીધું છે, મતાર્થીના દુર્ભાગ્ય બે જ્યાં કહ્યું છે, મધ્યસ્થતા અને સરળતા. આ મતાર્થીનું દુર્ભાગ્ય છે, આ જેનામાં છે આ દુર્ભાગ્યના છે. જેનામાં નથી આ મધ્યસ્થતા નથી અને સરળતા નથી, એ દુર્ભાગ્ય છે જીવનું. અને એ જીવની કેટેગરી આત્માર્થીમાં નથી, મતાર્થીમાં છે. આને આત્માર્થ નથી સાધવો અને મતાર્થ સાધવો છે. સરળતા અને જીતેન્દ્રિયપણું. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. અહીંયા કૃપાળુ દેવે આ ગુણ સહિત મનુષ્યપણું મળે તો એવા મનુષ્યપણાને આ આત્માની કરુણા ઉત્પન્ન થાય અને મોક્ષની મુક્તિ કરે, એને અંતરે ભવ દયા હોય, આ જીવના પરિભ્રમણની દયા હોય, જે જિજ્ઞાસુની 108મી ગાથામાં કૃપાળુ દેવે કહ્યું કે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. આવી જિજ્ઞાસા જાગે કે હવે આ આત્માની કરુણા, આ આત્માની કરુણા એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે, એની દયા જ્ઞાનીઓને છે, એવી દયા આપણને આપણા આત્માની આવે કે હે જીવ, આ અનંત કાળની અંદર આવા અજ્ઞાનમાં રાચીને, કર્મબંધના આશ્રવોમાં જઈને તે આ જીવને કેટલું પરિભ્રમણ, કેટલો ચક્રાવો કર્યો છે, હવે તું આ આત્માને કંઈક મુક્ત કર, એની દયા આવે. તો કે છે, અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારી જીવને આવે છે કે જેનામાં આ ચાર ગુણો છે, અને ગુણ સહિત જેણે મનુષ્ય પણ પ્રાપ્ત કર્યું છે એવા અધિકારી, એવો અધિકારી છે આ, જેને વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે, અને જેને આ મનુષ્ય પણ ગુણ સહિત મળ્યું છે, એને આ આત્માની કરુણા આવે છે. શું? અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માને હવે મોક્ષના પુરુષાર્થ તરફ લઈ જવો જોઈએ તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. અને તે જ કર્મ મુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે.
તે જ કર્મ મુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. કોણ જિજ્ઞાસુ? તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તે જ જેની પાસે આ પ્રકારના ગુણો યુક્ત માનવ દેહ છે, તે જ પુરુષાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી, તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. કોણ યોજાય છે? તે જ પદાર્થને વસ્તુને યથાર્થ સ્વરૂપે સમજી અને મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. કૃપાળુદેવ તો કહે છે કે અનાદિ કાળના મહાશત્રુરૂપ રાગ દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મોહને કારણે, રાગ દ્વેષના બંધનને કારણે એ પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. એણે વિચાર કર્યો છે ખરો, પોતા સિવાય કર્યો છે. આખી દુનિયાનો, જગતનો, એના પ્રત્યેક પદાર્થનો, એની સ્થિતિનો બધું નોલેજ છે. વેરી વાઇડ નોલેજ, ઇઝ વેરી નોલેજેબલ મેન. જ્ઞાની કે એને પોતાનું તો ભાન નથી. અને આને આપણે શું કીધો? દુનિયાનો સૌથી મોટામાં મોટો નોલેજેબલ મેન કીધો. અને નોલેજેબલ મેન કીધો ગણ્યો ને એને સીધું નોબેલ પ્રાઇઝ આપી દીધું. નોબેલ પ્રાઇઝ આપી દીધું પણ એને ભાઈ તું કોણ છું એનું તો ભાન નથી. એને સ્વરૂપનું ભાન નથી. કૃપાળુદેવ કહે છે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે. આગળ લઈ જાય છો. હવે આપણને ગુણ સહિત મનુષ્યપણામાં આ પુરુષ ઉઠાવે છે કે સાચો જિજ્ઞાસુ કોણ? એ જિજ્ઞાસુની ભૂમિકામાં મૂકે છે. અને જ્યાં સુધી જિજ્ઞાસુની ભૂમિકામાં આ જીવ મુકાતો નથી ત્યાં સુધી એ સંકેતની શોધમાં જોડાતો નથી. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર શોધ. 108મી ગાથામાં આત્માના પાંચેય પદ મોક્ષ પદની સંપૂર્ણ સમજણ શિષ્યને આપ્યા પછી સદગુરુ ભગવંત એ શિષ્યને કહે છે કે આની યોગ્યતા તું સમજી લે. આ મોક્ષ પદ એની યોગ્યતા સમજી લે તું. એની યોગ્યતાની અંદર મોક્ષનો માર્ગ તારે અવિરોધ જોઈ છે એ આપીએ છીએ. અમે તો તને અચૂક આપીએ છીએ. પણ થાય કોને? આ પામે કોણ? એમાં કહે છે કે તે કહીએ જિજ્ઞાસ, આ જિજ્ઞાસુ જેનામાં આ આવી અંતર દયા જાગી છે ઈ એવો આત્માની દયાનો કરુણાનો એવો અધિકારી જીવ કોણ? તો જેને આવા ચાર ગુણો પ્રાપ્ત થયા છે એ જ સાચો કર્મ મુક્ત થવાનો જિજ્ઞાસુ ગણી શકાય. અને પછીની ગાથામાં ભગવાન ફરમાવે છે કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને. આ તો શબ્દ બે વસ્તુ જોગાનું જોગ પેલા થવો જોઈએ. જીવ કેવો હોવો જોઈએ? જિજ્ઞાસુની ભૂમિકામાં. અને પછી એને સદગુરુનો બોધ થાય. એ જિજ્ઞાસુ ન હોય અને સદગુરુનો બોધ થાય તો એ જિજ્ઞાસુ નથી અને સદગુરુનો બોધ થયો તો સંકિતને પામે. તે જિજ્ઞાસુ જીવને, એક એક શબ્દ આત્મસિદ્ધિની ગાથામાંથી બરોબર એના ઉપર વિચારણા કરીને સમજવું કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. સદગુરુ બોધ એ જિજ્ઞાસુ જીવને થવો જોઈએ. અનંત કાળમાં સત્પાત્રતા થઈ નથી ને કાં સદગુરુ મળ્યા નથી, નહીં તો આ દશા ન હોય. તો સદગુરુ અનંત કાળમાં મળી ગયા છે, કેમ કે અનંતા સદગુરુ થયા છે. પણ આ જીવની સત્પાત્રતા થઈ નથી અને એટલા જ માટે તત્વ એ ક્યારેય ઝીલાયું નથી. આ ક્યારેય તત્વનો જિજ્ઞાસુ નથી, ક્યારેય કર્મ મુક્ત થવાનો જિજ્ઞાસુ બન્યો નથી, ક્યારેય એને અંતરદયા પ્રગટી નથી. પોતાના આત્માની કરુણા, અનંત જન્મ મરણ કરી ચૂકેલા આત્માની કરુણા આ જીવને પ્રગટી નથી. અને એ પ્રગટવા માટે જે ચાર ગુણો પાયાના છે એ વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આ ગુણો છે. એમાં આખો ધર્મ સમાવિષ્ટ થઈ જાય છે. એનું વિશાળ બુદ્ધિ કહેતા એ ક્યાંય કોઈ પણ પ્રકારના સ્યાદવાદ અને અનેકાંતની દ્રષ્ટિને લઈને મહાવીરનું જે દર્શન છે એને સમજવા માટે અપેક્ષાનું જ્ઞાન જેની પાસે છે, આવી વિશાળ બુદ્ધિની વિશાળતા છે. અને સાથોસાથ એની આ મધ્યસ્થતા છે કે જ્યાં સુધી કોઈ વાત પૂર્ણ સત્ય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ જીવ રાગદ્વેષના પરિણામમાં નથી, મતમાં નથી, વિતંડાવાદમાં નથી, તર્ક કુતર્કમાં નથી, વાદ વિવાદની ભૂમિકામાં નથી, મધ્યસ્થ ભૂમિકામાં છે કે ભાઈ મને આટલું સમજાયું છે, વિશેષ સમજાશે. જેમ જેમ જીવની પાત્રતા વધશે તેમ તેમ સમજાશે સરળતા. અને જ્યાં ત્યારે સમજાય ત્યારે એ સ્વીકારવાની તૈયારી. હવે હું મારું તો મૂકું જ નહીં, તારી વાત આવ સાચી, પણ મારું છોડવું નહીં, તારી વાત આવ સાચી. તો મારી વાત સાચી હોય તો પછી તને શું વાંધો આવ્યો? તો સરળતાનો અભાવ. સરળતા નથી એને, એને સત મળ્યું નથી, બરોબર છે, પણ મળ્યા પછી એને જોઈતું નથી, કારણ કે સરળતાનો અભાવ છે. જો વાત હોય, લોક પ્રતિબંધ નડે છે, ગતાનુગતિક ધર્મ નડે છે, મૂળ જન્મનો ધર્મ, જન્મગત પ્રાપ્ત થયેલો ધર્મનું અભિમાન નડે છે, અને એમ કહે છે કે બાપ દાદા આમ કરે કે લોક શું કહેશે, ને હું તો આ સંસ્થાની અંદર હવે ટ્રસ્ટી, દેરાસરમાં ટ્રસ્ટી, અપાસરમાં ટ્રસ્ટી, આ મંડળમાં, આ આશ્રમમાં મારું આટલું મોટું સ્થાન, હવે હું એ જો બધું છોડી દઉં તો મારું શું થાય? આ સરળતાનો અભાવ છે ભાઈ. એકવાર તને જો માર્ગ મળી ગયો હોય તો તારા બધા જ પ્રકારના આ દેહ ને દેહગત સંસાર એના બધા જ અભિમાન મિથ્યા છે, અને એને તું છોડી અને સતના ચરણે જવું. આ સરળતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, બધી જ વાત છે છતાં જીતેન્દ્રિયપણું જોશે. પાંચ ઇન્દ્રિયોના વિષય અને મનના કષાય, એના ઉપર સંયમ, એના ઉપર કાબુ જોશે. આ તો જીનનો માર્ગ છે, આ જીતવાનો માર્ગ છે. ઇન્દ્રિયોને જીતી છે જેણે તે જીન, અને તે જીનને જે આરાધે છે તે જૈન, એનો માર્ગ છે. આ તો જૈન દર્શન છે, જૈન ધર્મ છે. જીતેન્દ્રિયતા તો પહેલા જોશે. ખાઓ પીઓ ને મજા કરો, અમન ચમન ને મોજ કરો, એનું ત્યાં કામ નથી. ઇન્દ્રિયાધીન દ્રષ્ટિ જેની છે એ આ અહીંયા ટકી નહીં શકે, અકળાશે, બેઠો હશે તો એ અકળાશે. આ જીતેન્દ્રિય પણ બહુ આવશ્યક છે. એને કહે છે કે આ બધા સાધનમાં મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ, એ બધા અપેક્ષિત સાધન છે, અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા છે. સાચી જિજ્ઞાસા, આત્માર્થી જીવ જિજ્ઞાસુ બનાવ્યો, પેલા આત્માર્થીની પેલી ભૂમિકામાં મૂક્યો. 38મી ગાથામાં એને આત્માર્થી બનાવ્યો, 108મી ગાથામાં પ્રભુએ એને જિજ્ઞાસી પણ કીધો. આ જિજ્ઞાસુ જીવને પછી સંકેતના એક એક પગથિયે ચડાવી દીધો, તો પામે સંકેતને વર્તે અંતર શોધ, અને પછી એ સંકેતની અંદર લહે શુદ્ધ સમકિત, તે છોડી મતદર્શન તણો આગ્રહ તેમ, એટલે એને શુદ્ધ સંકેતમાં લીધો, અને પછી પરમાર્થ સંકેતમાં લીધો, ત્રીજી ભૂમિકા લીધી, અને પરમાર્થ સંકેત પછી એ વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ, એ વિતરાગમાં મૂક્યો, અને પછી કહ્યું કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. એક જિજ્ઞાસુની ભૂમિકામાંથી સદગુરુના બોધ સાથે જોડાયો, અને સંકેત પ્રાપ્ત થયું, અને સંકેતમાં શુદ્ધ સંકેતમાં પ્રવેશ કર્યો, પરમાર્થ સંકેતમાં ગયો, વિતરાગ પદમાં વાસ કર્યો, અને વિતરાગ પદમાં વાસ કરતા આત્માની અખંડ રમણતાની અંદર લીન થયો, કેવળ જ્ઞાનનો એ અધિકારી થયો, અને દેહ છતાં નિર્વાણ પદની પ્રાપ્તિ એને કરી છે. આ માર્ગ, આ સાચું અંતરંગનું સાધન એ કહે છે માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા છે. એમ જો સુલભ બોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. કોણ આ સત્પુરુષના માર્ગમાં શ્રદ્ધાશીલ થઈ શકે? કે છે કે જો એનામાં સુલભ બોધિપણાની યોગ્યતા આવી હોય તો. મુશ્કેલી આ છે, બોધ દુર્લભ નથી, આ બોધિ પ્રાપ્ત થવી દુર્લભ છે, અને જીવનું સુલભ બોધિપણું નથી, કારણ કે જીવની અવડચંડાઈ ઘણી છે. ઈ એને એટલે કૃપાળુદેવે કીધું કે મૂળ માર્ગ સાંભળો, હું કહું છું, પણ એને કીધું કે કરી વૃત્તિ અખંડ અને સન્મુખ. જોજે ભાઈ, આ તારી વૃત્તિને અખંડ સન્મુખ તું સતની સામે કરજે, પછી સાંભળજે. વૃત્તિ જ્યાં ત્યાં ભટકતી હોય, સન્મુખ ન હોય, કોઈ દી આ જીવ જ્ઞાનીની સન્મુખ થયો નથી, જગતની સન્મુખ થવા માટે થઈ અને એણે ઘણા પ્રયત્નો કર્યા છે. કોઈ મોટું ફંક્શન ને પાર્ટી હોય ને તો આમ ધક્કા મારી મારીને આગળ આવે એટલે ઓલાની સામે સન્મુખ થવા કે ભાઈ એના ધ્યાનમાં આવી જાય તો સારું, એને ખબર પડે કે આપણે આવ્યા હતા. પછી કોક દી કામ હોય તો જવા થાય. એલા ભાઈ, એ તો આ જન્મમાં તારે કામ પડે તો પડે, અને તારે પડે તે દી એ તને મદદ કરે કે ન કરે. આની સન્મુખ થા. આ જન્મમાં તો તું તરી જઈશ, પણ જન્મ જન્માંતરમાં પણ ભટકીશ તો હાથ આ જાણશે તારો. માટે તું સન્મુખ જ્ઞાનીની સન્મુખ થા, સતની સન્મુખ થા. એટલે અહીંયા કહે છે કે સુલભ બુદ્ધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે, કૃપાળુ દેવ કહે છે કે કોઈ પણ કાળે કે જ્ઞાનીઓનો અભાવ નથી, તેમણે ઉપદેશેલા માર્ગમાં નિસંદેહપણે શ્રદ્ધાશીલ થાય, કાં તો આ બધા મુક્ત થયેલા પુરુષોના બોધમાં અથવા અત્યારે પ્રત્યક્ષ જ્ઞાન દશાએ વિચરતા હોય એવાના ઉપદેશ માર્ગમાં આ જીવ નિસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. કારણ કે એને હવે મોક્ષ માર્ગના પુરુષાર્થની સાધના કરવાની છે. એ સાધન કર્યું એ જ મનુષ્ય દેહની સાર્થકતા છે. આજનું સૂત્ર, મનુષ્ય દેહની સાર્થકતા કેમ થાય? તો મોક્ષ પુરુષાર્થ. અને આવો જીવ વાચા સહિત જેની પાસે વિચાર શક્તિ છે અને આવા ચાર મનુષ્ય ગુણ પ્રાપ્ત કરીને જેને મનુષ્યપણું પ્રાપ્ત કર્યું છે અને આ કર્મ મુક્ત થવાનો સાચો જિજ્ઞાસુ કહી શકાય, આવો જિજ્ઞાસુ જીવ એ પોતાનું સુલભ બોધિપણાના કારણે આવા સત્પુરુષોના માર્ગમાં પ્રવૃત્ત થાય. આવા જીવ મોક્ષ પુરુષાર્થની સાધના કરી શકે. માનવ દેહમાં આપણે આ કરવાનું છે એવી યોગ્યતા આપણે પ્રાપ્ત કરીએ, અને એ માટે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.